આ આઠમા આલ્બમમાં સાતમી દ્રષ્ટિની ગાથા એક અને બે નું વિવરણ છે.
એક તત્વ એના પેટા પેન એ તત્વમાંથી જે અંતિમ મૂળ તત્વ સુધી એના પાછા ભેદ જે પડતા જાય. દાખલા તરીકે ધારણામાં મોક્ષની એક ધારણા થઈ, મુક્તિની. મુક્તિની ધારણા તત્વની મીમાંસાથી બરોબર બેસી ગઈ. હવે એના ઉત્તર ભેદની અંદર શું, મુક્તિ એટલે એમાં કર્મની શું અવસ્થા હોય, એટલે એ એક ઉત્તર ભેદ, એના ઉપર ચિંતન, એ વિષય ઉપર, ઉત્તરભેદના ઉપર. મુક્તિ હશે તો ત્રણ મન વચન કાયાના યોગની સ્થિતિ શું, સંયોગી કે અયોગી? એટલે આપણે તો જવાબ છે આપણી પાસે કે મુક્તિનું આ શું. મુક્તિ એક તત્વ એને ધારણામાં આવ્યું કે ધારણા છે મોક્ષની, એથી આગળ વિચાર કરે. પરિભ્રમણની શું અવસ્થા, સંસારના આ જન્મ મરણ એનું પરિભ્રમણ જે છે ભવચક્ર, એની શું અવસ્થા? પછી સુખની શું અવસ્થા, એ સુખ કેટલું રહે? કોઈ માનો કે મુક્તિ પ્રાપ્ત કરે તો આત્મિક સુખ છે, એની અવસ્થા શું? એવા એટલા એટલા ઉત્તર ભેદ એટલે પૂર્ણતા ઉપર જાય છે, એનો છેડો લે છે. જે એકમાત્ર આપણે કંઈક મોક્ષ જોઈ છીએ, એટલે આપણે કંઈક મોક્ષ જોઈ છીએ પણ કાંઈ એને મોક્ષની સમજ નથી. મોક્ષ એટલે શું? જેમ ધર્મ કરવો છે તો ધર્મ કરવો જ, પણ ધર્મની કાંઈ સમજણ નથી. ધર્મનો શું અર્થ ભાઈ? ધર્મ કરવો એટલે કશું, ધર્મ કરવો એટલે હિંસાત્મક પરિણામ જીવનમાં કોઈ બદલ ના આવે છે. આપણે એનું પરિણામ લક્ષી કે જેને કહે ને લોજિકલ કન્ક્લુઝન, અને એવું કે એ પ્રતિપત્તિના રૂપમાં આવે કે દસ બતી ગયું, કમ્પ્લીશન, એટલું બધું કૃતકૃત્યતા થાય કે હવે જાણે એની અંદરની એ તત્વોનો એટલો બધો સ્વીકાર છે કે અહીંયાથી કોઈ પરત પાછા પડવાનું, પરાભવ થવાનું, પરાજિત થવાનું કોઈ સ્થિતિ સંભવિત નથી. જેમ સુખ આવ્યા પછી નક્કી કરે કે અનંતને અવ્યાબાદ છે હવે, તો એમ કે ભાઈ ધ્યાન આપણે અધ્યાત્મની અંદર ધારણા એ બની કે આપણને સુખ મળે. સુખની ધારણા છે સાચું સુખ માં કે સંસાર અધ્યાત્મમાં છે, આત્મામાં છે, સુખ આત્મામાં છે, આ ધારણા. હવે ધ્યાનમાં જેથી કરીને એને જે પોતાની કોઈ પણ પ્રકારની માન્યતાઓ, માની લીધેલી કલ્પનાઓ, જલ્પનાઓ એ બધી તૂટતી જાય. કેમકે એ વિષય ઉપર એ ધ્યાન કરે, સતત કરે, અને ધ્યાન કરીને એમાંથી ને એમાંથી હવે આત્માનો જ્ઞાન ગુણ જ છે ને, એ બોધ છે ને, એ સૂર્યપ્રભા જેવો. સૂર્યપ્રભાનું શું લક્ષણ છે? એ જ્યાં જાય ત્યાં અંધકાર રહેવા દે, એમ સૂર્યપ્રભાસમ બોધથી એ સંસારના પ્રત્યેક પ્રશ્નોનો વિચાર કરે, એનો આત્માનો જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણથી હવે જો પોતે અહીંયા તો અસંગ ધ્યાનમાં જ છે, અસંગ અવસ્થા ઓલા પેલી સ્થિતિમાં છે, હવે અપૂર્વકરણ કરીને સાતમા ગુણસ્થાને પછી આઠ નવ દસ અગિયાર ને બાર અને તેરમામાં પ્રવેશની સ્થિતિ એ આ સાતમી દ્રષ્ટિમાં છે, તો પેલા બોધની અવસ્થા શું છે? સૂર્ય સમાન. એટલે અંધકારને નાશ કરવા માટે આથી વિશેષ પરિબળ કયું? તમે કોઈ જગ્યાએ જાઓ તો રત્ન કામ કરે, કોઈ જગ્યાએ કામ કરે, દીવો કામ કરે, દરેકને મર્યાદા છે. દીપ સમાન બોધ, રત્ન સમાન બોધ, તારા સમાન બોધ. અહીંયા શું કહ્યું કે સૂર્યની પ્રભા સમાન બોધ, એ સર્વત્ર વ્યાપ્ત. સર્વત્ર વ્યાપ્ત એટલે લોકાલોકના કોઈ ક્ષેત્રોનો વિચાર કરવો હોય પોતાની જ્ઞાન બોધથી તો એને ત્યાં કોઈ મર્યાદા આ પ્રાપ્ત થયું છે આ એને બોધ એટલે એને ધ્યાનનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે અને ધ્યાનની અંદર કોઈ પણ એક વિવક્ષિત એક તત્વમાં ચિત્તની સ્થિરતા કે એ તત્વના પેટાભેદમાં એ જાય છે સુખ તો સુખના પેટાભેદમાં સુખ શબ્દ જનરલ થયો સુખનો પેટાભેદ કે સુખ સેવું કેવું છે ભાઈ પોતાનું છે પર થકી છે સુખ છે એ સ્થાયી છે કે નાશ પામનારું છે સુખ છે એ ટકે એવું છે નથી ટકે એવું અનેક પ્રકારે કોઈ પણ તત્વના ઉત્તર ભેદ સુધી જવું અહીંયા જૈન દર્શન અને અન્ય દર્શનનો જો વિચાર કરશો તો મુક્તિની વાત કરનારને ખબર નથી કે ફરી અવતાર લેવો છે કે નથી લેવો મનવચ મોક્ષમાં મન વચન કાયાના યોગની સ્થિતિ શું એ તો નક્કી કર બીજું સંસારની અંદર પરિભ્રમણ ચાલુ રહીએ કે બંધ થઈ જાય એક નક્કી જવાબ તો આપો કોઈ કોઈ પુરુષ મુક્ત થયો તો એ નક્કી કરી દો હવે કે જન્મ લઈએ તો અનેક પ્રકારનું આપણે આવીને કહીએ કે ભાઈ આ પ્રકારનું રામકૃષ્ણ પરમહંસ છે ને ફરાણા ભાઈ હતા ને રામકૃષ્ણ પરમહંસનો ફરી અવતાર હતા હમણાં યોગેશ્વરનું બધું આવ્યું એટલે એ થઈ નથી એ બધા હજી અથડાય છે થઈ આપણને ખબર નથી રામકૃષ્ણની થઈ છે કે નહીં પણ આ જો કહેતા હોય કે ના આ એનો અવતાર છે તો ઓલાની નથી થઈ નક્કી એક એક વસ્તુનું જૈન દર્શનની અંદર એક એક અવસ્થા તમે કહો કે આત્માને એક પણ પૂદગલ પરમાણુ સાથેનો એનો સંબંધ કેવો અસંગતા કે સંગીપણો અસંગપણ જો આ એનો ઉત્તર ભેદ કે તો આત્માનું સ્વરૂપ તો અસંગી છે હવે આ કલ્પના ક્યાંય બેસતી નથી કોઈને કે આત્મા શુદ્ધ ચૈતન્ય અસંગી તો કે હા એકેય પૂદગલ પરમાણુ રહીત એનો એકમાત્રનો સ્પર્શતા ન હોય એટલી બધી એટલે દરેકે દરેક બાબતમાં આપણે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જેને કહીએ કે જે વાત છે એની પૂરેપૂરી અહીંયા જે ચોક્કસતા છે સ્પષ્ટતા છે એ એવી બધી છે અસમંજસ દ્વિધા નથી ફરીથી એને દુઃખ થાય ફરીથી એના જન્મ મરણ રહે ફરીથી એના કર્મનો સંગ થાય ફરીથી કશાય ઉદ્ભવે જો ઘાતી કર્મનો નાશ થાય અને આત્મા પરિશુદ્ધ થાય તો ફરીથી પાછો ઘાતી કર્મનો ઉદય થાય અને ઘાતી કર્મનો ઉદય થાય તો એનું જે પરિણામ છે એ થાય કે નહીં તો સંસારમાં જેમ જન્મ મરણનું ચક્કર ચાલે છે મોક્ષમાં પછી જ ચાલે ને કેમ કેવું એ પછી એ આપણે તમે નક્કી કીધું તમે એમ કહ્યું કે સંસારના 14 રાજલોકમાંથી અહીંયા ગયા ને અમે ગોલોકમાં ગયા દેવલોકમાં ગયા ગોલોકમાં ગયા ભૂલોકમાં ગયા અહીંયા ગયા ગમે તે પણ ક્યાંક ગયા ને પાછા રહ્યા અને પછી એ નીટ નવીન ઓછવ કરશું ને ભક્તિ કરશું આ કરશું તે કરશું ને હિંડોળે બેસું હિંચકા ખાશું ને એ પાન પર બીડા ખાશું ભગવાનની પ્રસાદી લેશું અટકી ગયું તો મોક્ષની અંદર ક્યાં ખબર નથી ને ક્યાં જવું છે અને આ જીવને બહુ મજા આવે આવું આ જીવને આવી મોક્ષની આવી કલ્પનાઓ કે જે સંસાર મિશ્રિત છે અને એમાં સંસારનું દુઃખ નથી માત્ર સંસારનો પોઝિટિવ ભાગ અને સુખનો લીધો છે અને સુખનો પણ એ જે પોતાને ગમતો નિત નિત અમે મેવા મીઠાઈ ધરશું ખાશું ભોગ ખાશું જલસા કરશું કેવી મજા આવે મોક્ષમાં અહીંયા એ કે છે ઉત્તર ભેદમાં જાય છે અરે અણહારી પદ છે પોતાનું અયોગી અવસ્થા છે પોતાની અકર્મ અવસ્થા છે પોતાની આ બધો જ વિચાર કરે છે અને એની અંદરથી જે આત્માના સ્વભાવ સાથેની રમણતાજન્ય સુખની પ્રાપ્તિ છે એ સુખ કેવું એ આ દ્રષ્ટિમાં હવે આવશે બધું પણ તો પછી આ સ્થિતિમાં જ્યાં સુધી આ ધ્યાનમાં કરવાનું શું છે આત્માના પૂર્ણ સ્વરૂપનો બધે જ દ્રષ્ટિકોણથી વિચાર કરીને સર્વત્ર એનો સાક્ષાત્કાર પ્રતિપત્તિના રૂપમાં આત્મતત્વની એ ધ્યાનનું કારણ છે આપણે એમ કહીએ કે ધ્યાનમાં કોઈ વિચાર ન હોય તો ધ્યાન જ નથી. ધ્યાનમાં બોધના આધારે થતા વિચારો એમાંથી નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. બોધમાં જેટલી જેટલી વાતો કીધી છે તે વાતો કહેનારાએ એના અનુભવથી કીધી છે, પણ આપણને કંઈ અનુભવ નહોતો. પણ ધ્યાનવાળો એના ઉપર એ વિચાર કરતાં કરતાં જે કહેનાર જે અવસ્થાને પામ્યા છે નિર્વિકલ્પતાની, એવી નિર્વિકલ્પતાને પોતે પામે છે. શું કહ્યું મંગલાચરણની અંદર? સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત, સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. આજે આપણે વચન કૃપાળુ દેવના કે કોઈ પણ જ્ઞાની પુરુષના સત્પુરુષના વાંચ્યા, એ કહેનારો નિર્વિકલ્પ છે, આપણે નથી. આપણે નથી. તત્વ પ્રતીતિ કહેનારને છે, આપણને પ્રતિપત્તિ નથી. પ્રતિપત્તિ એટલે તત્વનો સ્વીકાર કરવો, એમ આમ લખ્યું છે. જેમ છે તેમ વસ્તુ, જેમ છે તેમ એનો તત્વનો સ્વીકાર કરવો. અને જ્યારે એવો સ્વીકાર કરવો, એવો સ્વીકાર કરવો કે જેથી કરીને એમાંથી પાછા પડવાનું મન ન થાય. હવે આપણે જેટલું તત્વજ્ઞાનની વિચારણા કરીએ છીએ એમાં તત્વ પ્રતીતિ કેટલી અને વિચારણાનું સ્ટેજ કેટલું? હે, વિચારમાંથી મીમાંસા આવે. આ નથી થતી એનું કારણ આ છે કે ઓલું મીમાંસા ગુણ નથી પ્રગટ્યો. આને તત્વ મીમાંસામાંથી પ્રતિપત્તિ થઈ. આપણે શ્રવણ અને વાંચન પૂરતા જ મર્યાદિત છીએ. મીમાંસા ક્યાં? મીમાંસાથી ધારણા બંધાશે અને એ ધારણામાંથી નિર્વિકલ્પ થાય એ ધ્યાનમાં આવ્યો. એટલે એના મૂળભૂત ભેદ અને ઉત્તર ભેદ. મૂળભૂત ભેદમાં એક એને કહ્યું કે સુખ સંસારમાં નથી, સુખ મોક્ષમાં છે. પણ પછી મોક્ષમાં સુખ કેવું છે? વિકલ્પ ન થવું જોઈએ. પાછું જે પેલો કીધો કે એક પેલો બજરની જેને ટેવ હતી અને ભગવાને વૈકુંઠ વિમાન મોકલું અને પછી એને પૂછ્યું કે ઉપર બજાર છે કે નહીં? તો કે ઉપર બજાર નથી હો, અહીંયા લીમડી વાળાની કોઈ દુકાન નથી. તો કે પાછું એટલે મારે નથી હો વૈકુંઠમાં. એક બજરીયો વૈકુંઠ ચડ્યો, બેઠો પાલખ માહી, અધવચસે પીછો પડ્યો, બજાર વૈકુંઠમાં નાહી. તો કે જો વૈકુંઠમાં બજાર ન હોય તારા ભગવાનના રાજમાં, તો મારે તારો વૈકુંઠ પણ જોતું? આ તો જાતા હોય તો ત્યાં પૂછશે, ત્યાં ચા બરોબર મળશે? હવે તું શેના માટે જાય છે? ચા માટે તારું ઘર છે અને તું જાય છે યાત્રા કરવા. જુઓ હવે લક્ષ જુઓ. ધારણા મીમાંસા નથી, ધારણા નથી. અત્યાર સુધી જે છે બધું શબ્દમાં છે. આપણે તો આ પછી આપણે વાત સાતમી દ્રષ્ટિની કરવી. ભાઈ કે બહુ ખૂબ ગંભીર છે, પણ હાથની ગંભીર તો પાંચમી છઠ્ઠીમાં આવ્યા પછી થાય ને. સમજો તો સમજ્યા છે તો કઈ
આ આઠમા આલ્બમમાં સાતમી દ્રષ્ટિની ગાથા એક અને બે નું વિવરણ છે.
ધારણા પેલા બદલાતી જાય, જીવનના અભિપ્રાય બદલાતા જાય. સુખના અભિપ્રાય, જીવનનો અભિપ્રાય, પોતાના સ્વરૂપનો અભિપ્રાય, આ દેહ તે હું જ છું, આ પેલા એ બદલાય. આ સંસારના સંબંધીઓ મારા છે, અરે તારું કોઈ નથી, પેલા તારી અસંગ અવસ્થા, આ અભિપ્રાય બદલાવા જો બધા. હજી તો અભિપ્રાયમાં જ છીએ, એટલે અભિપ્રાય નથી બદલાય, એટલે ધારણા બંધાણી જ નથી. જ્ઞાની પુરુષોએ જે તત્વ સ્વરૂપ કહ્યું આપણું, એ તત્વ સ્વરૂપની ધારણા આપણી બંધાણી નથી. એ ધારણા બંધાય એની મીમાંસામાંથી બંધાય, મીમાંસામાંથી પછી આ ધ્યાન થાય. અને એ ધ્યાન થાય એટલે એના સંબંધી આપણી ભ્રાંતિઓ દૂર થાય. શબ્દ એકને એક છે, પણ આપણી ભ્રાંતિ છે એની સાથે જોડાયેલી છે, માન્યતા જોડાયેલી છે, અભિપ્રાય જોડાયેલો છે, કુસંસ્કારો જોડાયેલા છે અનાદિકાળના, વિપરીત વિપર્યાય બુદ્ધિ જોડાયેલી છે. હજી શુદ્ધ થઈ નથી, મલિન થઈ નથી, મલિનતામાંથી હજી એની ખસતી નથી મલિનતા. સાધન જ હજી ખોટું છે. વિપર્યાસ બુદ્ધિને કારણે મળેલું તત્વની મીમાંસા પણ યથાર્થપણે થઈ શકતી નથી. એટલે પછી જ્યાં સુધી જેવી ભૂમિકા છે એવું જ વ્યવહારની પ્રતિક્રિયા હોય, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એમાં બદલાય જ નહીં. એ જ્યારે તત્વની ભૂમિકા બદલાય, મીમાંસાને કારણે ધારણા બદલાય, એ ધારણા આવી હોય એની અંદર કોઈ શંકા કુશંકા ન રહીએ, એ ધ્યાનની અવસ્થામાં પહોંચે, પછી કહે છે કોઈ એની અવસ્થા બદલાય નહીં. અહીંયા કહે છે ચાર વસ્તુ બને છે. બોધની અવસ્થા કેવી પહેલા, જેના આધાર ઉપર એને પ્રયત્ન કરવાનો. તો આખી આધ્યાત્મની સાધનાનો માર્ગમાં મોટામાં મોટું સાધન હોય તો આત્માનો જ્ઞાન ગુણ. આત્માના જ્ઞાન ગુણથી બાકીનું જો વીર્ય ગુણ છે, આત્માની અનંત શક્તિ જાગશે, પણ જ્ઞાન નહીં હોય તો બળદિયા જેવું અનંત શક્તિ ગણી કણેક કરશે, હઠયોગ વગેરે બધું કરશે, દરેક નવી નવી જાતની સિદ્ધિઓ ઉત્પન્ન કરશે. આત્માનો વીર્ય ગુણ જાગૃત કરી દીધો, જ્ઞાન ગુણ. અને જ્ઞાન ગુણ છે એ જ્યાં સુધી દર્શન ગુણ નથી. દર્શન ગુણ એટલે એની શ્રદ્ધા જ ખોટી છે, એની દ્રષ્ટિ જ ખોટી છે. એ જે દેખાય છે એને જ પોતાનું માને છે, જે નથી એ જ પોતાનું માને છે. દર્શન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ, ચારિત્ર છે. તો એકવાર બોધની અવસ્થા ઉપર નક્કી થાય છે, બોધ જેવો તેવો હોય તો એનું દર્શન કેવું હોય? જેવું બોધ, એ આપણે તો ભગવાન આપણને બનાવ્યા છે ને, એ રામ રાખે એમ રહીએ ને, એ કરશું, બોધ કેવો છે? આવું પ્રાથમિક હવે કેવા પૂરતો, બોલવામાં મીઠો લાગે, આપણે લાગે કે હા કેવો ધાર્મિક જીવ છે ને કેવું આમ છે, પણ બોધની અવસ્થા શું? ઠેકાણા વિનાની નહીં, એની વાતમાં કંઈ ઠેકાણું છે? એને ખબર છે પોતે શું છે? આપણે તો રાખના રમકડા જઈએ, ભગવાન રાખે એમ રહીએ ને, એ કરાવ્યો એ કરે છે ને, એ મારો વાલો જે કરી સારું, વરસ હસતું સરસ છે, પણ બોધની અવસ્થા શું? આ બોધથી શું સંસારનું કયું તત્વ પામે એનાથી? કઈ ન પામે. એને સંકેત પ્રગટાવે એવો બોધ એવો તો નથી, છાણાનો નથી લાકડાનો કે નથી તણખલાનો. એ પોતાનું પોતે જ પોતાનું વ્યક્તિત્વ માને છે ને, એ વ્યક્તિત્વ પરમાત્માએ મને દીધું છે ને કરે છે ને, અને આમાં સંભ્રમનો તો કોઈ પાર વિનાનો. આની આપણે વિચારણા કરીએ તો ઉલટા આપણે સંભ્રમમાં પડી જઈએ. પણ બોધની અવસ્થા નથી. એ પછી જે દીપ સમાન બોધ આવે, જેમાંથી વસ્તુનું સ્વરૂપ જેમ છેમ દેખાય, ભાઈ દીવો લઈને જોતો ખરો, લાઈટ તો કર, આપણે જેમ કહીએ ને સામાન્ય, જો સામાન્ય વસ્તુ કે તારે મળતું નથી મળતું નથી, પણ આમાં અંધારામાં ખાખા ખોરા કરસ એમાં ક્યાંથી મળે, તું લાઈટ કર. દીપ સમાન બોધ, રત્ન સમાન બોધ, અને એમાંથી આ સૂર્ય સમાન બોધ. પેલા એની પાસે સાધન કેવું છે, એ કઈ અવસ્થામાં છે આજે? સૂર્ય સમાન બોધ, એને સૂર્ય સમાન બોધ છે. અને અને પછી ધ્યાન હવે પ્રિય છે, કેમ કે હવે જે પ્રિય ધ્યાન છે, ધ્યાનની અંદર કયા જ્ઞાનનો ઉપયોગ છે? સૂર્યપ્રભાસન. તો એ ધ્યાનમાં તો રોજ નવા નવા અજવાળા થાય, નવો નવો પ્રકાશ પામે, નવા નવા તત્વો અંદરથી જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, આ ધ્યાનની પ્રક્રિયા, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો આઈમડતા હવે પ્રકાશ કરે છે મારા સ્વરૂપનો, અને મારું પૂર્ણ સ્વરૂપ પ્રકાશિત થઈ જાય છે, નિર્વિકલ્પ પ્રકાશિત થઈ જાય છે, કોઈ સંદેહ નથી. અને ત્યારે અંદરથી અવાજ નીકળે છે કે પ્રભુ જેવો તું એવો જ હું, આજે તો જેવો તું એવો હું, એમાં ભગવાન ઉપર આક્ષેપ છે? સાચું એ કહે છે કેવું જોઈએ, પણ પોતા જેવો કહેવા જાય તો પોતે સમજે છે કેવો જોઈએ. એટલી બધી આખી વાત સરસ મૂકે છે. જ્ઞાનીઓને વસ્તુની રજૂઆત જૈન દર્શનમાં ભલે તત્વ એક જ છે, પણ જેટલા જેટલા આચાર્યોએ જેટલી જેટલી રીતે વાત મૂકી છે, સમજવા માટે વાત પકડાવી જોઈએ. એણે કહ્યું કે આ ધ્યાન છે એ જ્ઞાન સાથે સંકલિત છે. સૂર્ય સમાન જ્ઞાન ન હોય ધ્યાની ન બની શકે, તો જ્ઞાની જ ધ્યાની બની શકે. સમજાય છે? જ્ઞાની જ ધ્યાની બની શકે. શુક્લ ધ્યાન ના પાયા પછી બધા બદલાતા જાય, પછી પહેલો પાયો, બીજો પાયો, ત્રીજો, ચોથો. પણ પેલા એક નક્કી કરે છે કે એને ધ્યાનમાં. કૃપાળુદેવે સરસ કહ્યું કે ધ્યાનના અનેક પ્રકાર છે, પણ જે ધ્યાનમાં આત્મા મુખ્યપણે વર્તતો હોય તે જ ધ્યાન શ્રેષ્ઠ છે, બાકી બધું ઠીક છે. તો તે જ શ્રેષ્ઠ છે, આત્મા મુખ્યપણે વર્તે એટલે આત્મા સંબંધી આ જ્ઞાન સ્વરૂપ. આત્મા, આત્માનું સ્વરૂપ શું? આત્મા વર્તતો હોય એટલે આત્મા કઈ રીતે વર્તે? મનોવચન કાયાથી નથી વર્તતો. અને આત્માનો પ્રગટ ગુણ છે એ જ્ઞાન છે. ઉપયોગ જે દર્શન અને જ્ઞાન એ આત્માના અનંત ગુણની અંદર જો કોઈ પણ ગુણ પ્રગટ હોય કે જેનો જગત સાથે સંબંધ છે એવા ગુણ જ્ઞાન અને દર્શન. અને જગત સાથે ચારિત્ર એ તોનો સંબંધ છે, પણ ઓલા જ્ઞાન દર્શન ખોટા છે ને એટલે સંબંધ ખોટો છે, તાદાત્મ્ય છે, જોડાયેલો છે, સંગી છે, સાથી છે. એ જેવું જ્ઞાન દર્શન શુદ્ધ થતું જાય એમ ઓલો ત્રીજો ગુણ છે એ આપોઆપ એની મેળે ચારિત્રનો થતો જાય. અસંખ્ય એની અંદર કઈ નથી. તત્વની પ્રતિ પ્રતિપતિ પ્રતિપતિ એટલે કલ્મિનેશન, ટચ, ઉત્કૃષ્ટ. કોઈ પણ વાત હોય તો આપણે કંઈક બસ આ સર્વાંશે સફળતા, સંપૂર્ણતા, આ પ્રતિપતિ. પ્રતિપત્તિ એટલે એનો એક અંશ પણ બાકી ન રહે, પરફેક્ટ ઇન ઓલ રિસ્પેક્ટ. એ એને એવો ગુણ એને પ્રાપ્ત થાય છે, તત્વજ્ઞેયનો, તત્વ સંબંધી પૂરેપૂરો. અને રોગ નહીં, સુખ ઉઠી દે, હવે કોઈ પણ પ્રકારનો એને રોગ નહીં. એટલે અવસ્થા ટૂંકમાં નિર્દોષ, આ રોગરહિત અવસ્થા. એટલે રોગ એટલે દોષને રોગ કહ્યા છે. એ રોગ દ્રવ્ય રોગ પણ હોય અને ભાવ રોગ પણ હોય, પણ અહીંયા તો નિર્દોષતા કહેતા દ્રવ્ય અને ભાવ બધી રીતે, એટલે કોઈ વિભાવ નથી, કોઈ વિકાર નથી, એ રીતનું એની આ છે. આ દ્રષ્ટિની અંદર આવીને એને આ યોગની પ્રાપ્તિ થાય છે. અને આવો એ ધ્યાન અવસ્થામાં જ પછી મગ્ન હોય છે. સાતમી દ્રષ્ટિમાં આવેલો જીવ લગભગ અંતર્મુખ જ દેખાય તમને. ભગવાન મહાવીરની 12.5 વર્ષની ચર્યામાં મહાવીરનું સ્વરૂપ શું દેખાય? આનંદ ઘનનું સ્વરૂપ શું? અવધૂત જ કીધું લોકોએ. અવધૂત એટલે જેને દેહ દશાનું ભાન જ નથી, કોઈ પણ પ્રકારની જાગૃતિ દેહ દશા પ્રત્યે નથી, અને કોઈ એવી રીતે રહે છે, કોઈ અલગ મસ્તી મારી છે. આનંદ ઘન એની મસ્તીમાં છે. આનંદ ઘન શબ્દ પણ કેવો સરસ નીકળ્યો છે. આવી અવધૂ, અવધૂ નામ હમારા, આ જે છે એ આ અવસ્થામાં જ આ ધ્યાન યોગ. એટલે એને તો હાલતા ચાલતા પણ ધ્યાન જ છે. ખાતા પીતા બેસતા ઉઠતા શરીરની કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો પણ એ જીવ સમા છે. કંઈક થોડેક અંશે આજે લખ્યું મુક્તાનંદે, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ થવા દેખું રે. આ સ્થિતિ. પછી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ પ્રવૃત્તિની અંદર એ તો પોતાના આત્મામાં જ છે, એ તો પોતાના આત્મામાં જ છે. આ એને જૈન દર્શનમાં અપૂર્વકરણ 7મા ગુણસ્થાનકથી કરી અને ક્ષપક શ્રેણીમાં ગયો છે. એની શ્રેણી કઈ કીધી છે? ક્ષપક શ્રેણી. એટલે હવે મોહના બંધનો તળોતળ તૂટતા જાય છે. હવે આ એની નિર્જરાની કઈ પ્રકારની નિર્જરા છે? ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણી નિર્જરા એટલે ગુણ આધારિત નિર્જરા. એટલે એક ક્ષણમાં પણ કર્મોની, અનંત કર્મોની ક્રોડ ખપી જાય. જ્ઞાનીઓના એક ક્ષણના ધ્યાનમાં કર્મોની અનંત ક્રોડો ખપી જાય, કપાતી જાય. ધડ 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 બધા કર્મના દળિયા ખતમ થતા જાય. કારણ કે આત્મપ્રદેશની આજે એટલી બધી વિશુદ્ધ અવસ્થા છે કે કર્મ આત્મપ્રદેશ સાથે રહી શકતા નથી. એને રહેવા માટે શું તત્વ જરૂરી હતું? કસાય, કસાય શું કીધો તો, કસાયને ભાવમલ કીધો તો. જો શરૂઆતમાં આવ્યું હતું હરિભદ્રસ્વામી મહારાજ, ભાવમલની યોગ્યતા જીવમાં છે માટે પૂદગલ પરમાણુઓ આ આત્માને સંગે ચોટીને રહે છે, લિપ્તપણે રહે છે. આત્મા કર્મોથી લિપ્ત છે, આવૃત છે, અને એનું કારણ આત્મામાં રહેલી ભાવમલની અવસ્થા છે. જ્ઞાનીઓ કહે છે કે ભીની દિવાલ અને સૂકી દિવાલ અને નાખો ગોળો તો કેટલા ચોટશે કણ, એમ આ કર્મોને બાઇન્ડિંગ ફોર્સ, જેને કહે બાઇન્ડિંગ એલિમેન્ટ, આપણે કહીએ ને દિવાલને સિમેન્ટનું બાઇન્ડિંગ એલિમેન્ટ છે, બે ઈંટ કેમ ટકી રહી છે તો સિમેન્ટ છે માટે, છત કેમ ટકી રહી છે તો કે ચલો ખીલા સડી છે ને, બાઇન્ડિંગ એલિમેન્ટ, આ સ્ટ્રક્ચરને પકડી રાખે. એમાં કર્મ જડ છે, આ જડમાં તો કોઈ તાકાત નથી, તો આત્મા સાથે કેમ કરીને ચોઈટા છે, એ ચોઈટા છે જીવના ભાવમલના કારણે. આ ગુંદર ક્યાં છે, કર્મમાં કે આપણામાં? તો આ પ્રકારે આત્માની નિર્મળતા થતા એના પ્રદેશોની નિર્મળતા થાય, અને પ્રદેશોની નિર્મળતા થતા એ કોઈ કર્મ ત્યાં પછી ટકી શકતું નથી. ઉદયમાં આવ્યા છે એ તો એક વિશેષ પ્રકારના સામર્થ્યના પ્રભાવે કરીને એની રચનાને જે કંઈ પરિચય આપવો એ આપે છે, પણ સત્તામાં રહેલા જેમ તત્વની પ્રતિપત્તિ થાય એમ કર્મની સમાપ્તિ થાય, તત્વની પ્રતિપત્તિ થાય એમ કર્મની સમાપ્તિ થાય. આ વાતને કીધું છે કે એ સ્મરણ માત્રમાં, કોઈ જાતનો બાહ્ય ભાવ સ્મરણ માત્રમાં પણ આવે એવો વિક્ષેપ પડતો નથી, આવી નિર્વિકલ્પ અવસ્થા થાય છે. એનું કારણ નિરંતર અધ્યવસાય સ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ જ થાય છે. એટલે એને યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં કહ્યું કે સમસારમ સદૈવ હિ. હવે પ્રતિપળ શું થતું જાય છે, સમ 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 ઉપસમ, એટલે એને જ્ઞાનીએ કીધું કે હવે ક્ષયોપસમ નથી પણ એ ક્ષયોપસમ છાયિકતાની અંદર પરિણામ, ક્ષાયિકતામાં વન વે ટ્રાફિક થઈ ગયું, ક્ષાયિકતામાં ટ્રાફિક વન વે થઈ ગયો, કર્મ ખરતા જ જાય, બંધાવવાની વાત રહેતી ના. આ ટકતી, આ સ્થિતિની અંદર આ સાતમી દ્રષ્ટિમાં પહોંચેલો જીવ સૂર્ય પ્રભા સંબોધ ધ્યાન નામનું યોગનું અંગ, તત્વની પ્રતિપત્તિરૂપ ગુણની પ્રાપ્તિ અને રોગ દોષનો નાશ, આ બધા ભાવોની પ્રાપ્તિ થાય છે.
Yeah.